एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 114 गुरु संग्राम लेखक ओ वी विजयन। कुमनकाव गामना बस स्टैंड पर आवी एक बस उभी रहे छे अने एमांथी गामनी नवी खुलनारी शाळानो एक मास्तर उतरे छे। एक ज शिक्षकथी चालनारी आ शाळा माटे जात जातना प्रलोभनों द्वारा थोड़ाक विद्यार्थीओ एकठा करवामां आवे छे। गाममां चालती मुसलमानोनी मदरेसाना मुल्लाने एमां पोताना पर तराप मराय होय एवो अनुभव थाय छे। मास्तर रवि शाळाना संचालननी साथे साथे मुल्लानो दत्तक दीकरो निजाम, मुल्लानी दीकरी मैमूना, मंदिरनो पुजारी कुटाटन અને અન્ય ગ્રામજનોના પરિચયમાં આવે છે। કોલેજકાળની મિત્ર પદ્મા પણ એને ગામમાં મળવા આવે છે તો એની સાથેનો એનો સંબંધ તાજો થાય છે। શીતળાના રોગચાળા દરમિયાન પોતે રોગનો ભોગ બને છે અને છેવટે મૈમુનાના સમાગમમાં આવે છે। આ બધા સંબંધોના પડાવ વટાવતો રવિ અંતે ગામનું પિંજર તોડી આગળ જવા ચાહે છે। ફરી કુમનકાવ બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતો રવિ ઊભો રહી જાય છે। સામ્યવાદી વિચાર વલણમાંથી આધ્યાત્મિક રહસ્યવાદિતા તરફ ધકેલાતા રવિ જેવા પાત્રને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ ખસાકનો ઇતિહાસ ખસાક કિકટે ઇતિહાસમની કથા છે। મલયાલમ ભાષામાં ઓ બી વિજયન દ્વારા લખાયેલી આ નવલકથાની 19 આવૃત્તિઓ થઈ છે અને લેખક વિજયન કેરાલાના યુવા વર્ગનું આકર્ષણ બન્યો છે। 1931માં જન્મેલા ઓ બી વિજયનની ખસાકનો ઇતિહાસ એ પહેલી નવલકથા હતી। આ ઉપરાંત ધર્મપુરાણમ અને 1987માં લખાયેલી ગુરુ સંગ્રામ એમની જાણીતી નવલકથાઓ છે। ધર્મપુરાણમનો ધ સાગા ઓફ ધર્મપુરી નામે અંગ્રેજીમાં અનુવાદ થયો છે તો ગુરુ સંગ્રામનો તાજેતરમાં રમેશ મેનન અને લેખકના પોતાના સંયુક્ત પ્રયત્નથી ધ ઇન્ફિનિટી ઓફ ગ્રેસ નામે પેંગ્વિન દ્વારા અંગ્રેજીમાં અનુવાદ બહાર પડ્યો છે। આ નવલકથામાં યુદ્ધ, દેશોનો જન્મ, બાળપણના સ્મરણોની હાજરી અને ગુરુઓની શોધ વગેરે વિષયોને કુશળતાપૂર્વક ગૂંથી લેવામાં આવ્યા છે। બીજી રીતે કહીએ તો આ નવલકથાના હાર્દમાં એના નાયકની શોધ પડેલી છે। એનો નાયક છે દિલ્હીનો કુશળ પત્રકાર કુંદજુની। એ બાંગ્લાદેશના યુદ્ધ સમાચારને એકત્ર કરવા માટે અને પોતાની ત્યજેલી પત્નીને મળવા માટે કલકત્તાની મુસાફરી શરૂ કરે છે। એને એક દીકરી પણ છે પણ કલકત્તા તરફની મુસાફરી કરતા કરતા નાયક બીજી અનેક મુસાફરીઓ પૂરી કરે છે। એની અંદર અનેક સ્મરણો અને અનુભવો આગા પાછા થાય છે જેમાં ઉપમન્યુ, પરીક્ષિત અને ઋષ્યશૃંગની પૌરાણિક કથાઓ પણ આવે છે અને બાંગ્લાદેશનું લોહિયાળ યુદ્ધ અને બાંગ્લાદેશનું સર્જન, પોતાનું નિષ્ફળ ગયેલું લગ્નજીવન, કેન્સરના રોગથી પીડાથી પોતાની વાલસોઈ દીકરી વગેરે પણ ડોકાય છે। સાથે સાથે કોઈ રશિયન પત્રકારની કે મલયાલી સ્ટેનોગ્રાફરની કે કલકત્તાના બારટેન્ડરની આડકથાઓ પણ એમાં ભળતી આવે છે। નાયક અંદરથી વેદનાના વિસ્ફોટથી ભરેલો છે અને ભક્તિનો માર્ગ એને ખેંચી રહ્યો છે। આ માર્ગ પર એના સાથી સંગાથી તરીકે કાં તો ક્રાંતિ છે અને કાં તો મોક્ષ છે, પરંતુ ક્રાંતિએ હાથતાળી આપી છે। એના બિરાદરો માન્યમાં ન આવે એવા પલટાઈ ગયા છે અને લગભગ વિસરાયેલી હાલતમાં જીવી રહ્યા છે, પરંતુ બીજી બાજુ મોક્ષની શક્યતા છે। નાયકને માટે મોક્ષની કલ્પના કોઈ રીતસરનો ધર્મ નથી પણ એનો અંગત રહસ્યવાદ છે જે એને અદ્વૈતનો અનુભવ કરાવે છે। આ દ્વારા એ બ્રહ્મ અવકાશનો પોતે એક અંશ હોય એવો ભાવ અનુભવે છે। સમગ્ર નવલકથાનો સંદર્ભ જોતા લાગે છે કે એનો નાયક ક્રાંતિ તરફ નહીં પણ મોક્ષ તરફ ફંટાશે અને એ દ્વારા લેખક મહેચ્છાની સાથે સંકળાયેલી યાતનાને અળગી કરી શકાય તેમ નથી એમ સ્પષ્ટ સૂચવે છે। નાયક કુંજુન્નીની આસપાસની વેદના એટલી સાચી છે કે એને દૂર કરી શકાય તેમ નથી અને એને સમજાવી શકાય તેવી પણ નથી. નવલકથામાં અનંતની કૃપાની ક્ષણ આવે છે અને નાયકને સમયસર છોડાવે છે એ ભીતરી અનુભવ કુંજુનીને શાશ્વતનો અનુભવ આપે છે. નવલકથાના અંતમાં લેખકે વ્યાસની કથા મૂકી છે. વ્યાસ પોતાના પુત્ર શુકને અંતિમ જ્ઞાન આપતા પોતાને અટકાવી શકતા નથી. આ જ્ઞાન શુકને શુદ્ધ કરનારું અને જીવનથી મુક્ત કરનારું છે. એનો અર્થ એ છે કે જીવનથી શુકને મુક્ત કરવો એટલે મૃત્યુ દ્વારા એને ગુમાવવો. પિતા વ્યાસ વેદનાથી ચિત્કારે છે, મારા વત્સ. અને સામે સૌ તત્વો એને મારા પિતા ચિત્કારીને વૈશ્વિક આશ્વાસન આપે છે. મનુષ્ય અને જગત વચ્ચેના સંબંધરૂપે ધર્મને સ્થાપીને નવલકથાકારે નાયકની શોધકથા દ્વારા અધ્યાત્મવાદી રહસ્યમયતા સાથે માનવીય પાસાને ઉપસાવ્યું છે.